प्रवचन नंबर 648 तारीख 16/9/1941 समयसार गाथा 373-382
373 થી 382 ગાથા લેવાનો વિચાર છે. 10 ગાથા છે. અનાદિકાળથી આત્માની બે ભૂલ ચાલી આવે છે. એક ભૂલ તો એવી છે કે જે પરિણામ સ્વયંમેવ થાય છે, પુનપાપના પરિણામ પરિણામ માત્ર સ્વયં ઉત્પન્ન થાય છે, આપોઆપ નિસર્ગ જ એની મેળે પરિણામ ઉત્પન્ન થાય છે. એ કર્મથી થતા નથી અને જીવથી પણ થતા નથી. પરિણામનું કરતા પરિણામ છે એવી વસ્તુની સ્થિતિ હોવા છતાં અનાદિકાળથી જીવ પોતાના અકર્તા એવા જ્ઞાયક ભાવ સ્વભાવને ભૂલીને આ થતા પરિણામને હું કરું છું, થતા પરિણામ છે. થતા એટલે સ્વયં થાય એનું નામ થતા પરિણામ કહેવાય. કર્યા વગર થાય એનું નામ થતા પરિણામ કહેવાય. આત્માથી પરિણામ ઉત્પન્ન થઈ શકતા નથી, કેમ કે ભગવાન આત્મા પરમાત્મા એ શા માટે રાગ દ્વેષની ઉત્પત્તિ કરે? કારણ શું? એને પરમાત્માને શું એવું સંકટ આવી પડ્યું કે પુણ્યપાપના પરિણામને ઉત્પન્ન કરે, શુભાશુભ ભાવને ઉત્પન્ન કરે? એવું કંઈ સંકટ આવી પડ્યું હોય તો કરે, પણ એને તો કંઈ સંકટ છે નહીં. તો પરમાત્મા દ્રવ્ય છે, અનાદિ અનંત જ્ઞાન ને આનંદનો પુંજ છે, તો નિષ્ક્રિય છે, અકર્તા છે. હવે એને બદલે અનાદિકાળથી એને અજ્ઞાન છે. અજ્ઞાનના બે પ્રકાર છે. એક તો પરિણામને હું કરું છું, મારા કર્યા થાય છે એમ. પરિણામનો અકર્તા હોવા છતાં, સ્વભાવથી આત્મા અકર્તા હોવા છતાં અકર્તાને કરતા માને છે. કરતા માને છતાંય કરતા થઈ શકતો તો નથી. શુભાશુભ ભાવને કરે તો આત્મા જડ થઈ જાય, કરી શકતો નથી. કરવું અશક્ય છે. અને છતાંય કરતા માને છે પોતે, પોતાના અજ્ઞાનથી, અનાદિકાળથી. એને કારણે આ ચાર ગતિમાં જીવ રખડે છે. પરમાત્માને અકર્તાને કરતા માનવો એ બહુ મોટો અનાદર છે આત્મા વિશેનો. આત્માને ક્યાં એવી જરૂર પડે છે કે દયાદાન કરુણા કોમળતાના પરિણામ હું કરું? એવી જરૂરત હોય તો કરે, એને તો જરૂરત કાંઈ છે નહીં. એ તો પૂરી પરિપૂર્ણ પરમાત્મા છે. જ્ઞાન ને આનંદના રસથી ભરપૂર ભરેલો છે. એટલે આત્મા કરતા હોવા છતાં, પરિણામનો કરતા અને પરદેવનો કરતા અને લોકાલોકનો કરતા અને ઉપાદાનપણે કરતા અને નિમિત્તપણે કરતા, ક્યાંક ને ક્યાંક એને શલ્ય રહી જાય છે કરતાપણાનું. સૂક્ષ્મ કરતાપણાનું પણ શલ્ય રહી જાય, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને તો આત્મા કરે ને, કેમ કે એ સ્વભાવભૂત ક્રિયા છે અને સ્વભાવભૂત ક્રિયા એનો નિષેધ ન થઈ શકે માટે આત્મા કરે છે, એ વ્યવહારની નું કથન છે. અને એ વ્યવહારની નું કથન સાચું લાગે છે તો જેને સમ્યક દર્શનમાં કરતા બુદ્ધિ છે એને મિથ્યાત્વના વ્યયપૂર્વક સમ્યક દર્શન થયું છે, એટલે પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વનો એ કરતા બની જાય છે, બની ચૂકે છે, ના પાડે તોય. સમ્યક દર્શનરૂપી પર્યાયનો કરતા માને તો એને પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ હતું, એનો વ્યય થઈને સમ્યક દર્શન થયું છે, તો એ મિથ્યાત્વના પરિણામનો કરતા થઈ જાય છે. માટે આત્મા અકર્તા છે. વ્યવહારે કરતા કહેવામાં આવે ત્યાં વ્યવહારનો નિષેધ કરવો જોઈએ, કે આ વ્યવહારની વચન છે, નિશ્ચયની વચન નથી. એમ વ્યવહારની નિષેધ કરી અને નિશ્ચયના પક્ષમાં આવી અને આત્માને અકર્તા શ્રદ્ધા જ્ઞાનમાં સવિકલ્પ દશામાં સ્થાપી દેવો જોઈએ, એવો નિર્ણય કરવો જોઈએ અનુભવ પહેલા, કે મન દ્વારા આત્માના સ્વરૂપ ને નિર્ણય થઈ શકે છે, અનુમાનમાં એ આવી શકે છે, આગમ યુક્તિ અનુમાન થઈ શકે છે. એટલે અકર્તા એવો નાયક ભાવ તણે કાળ કરતા છે, કેવળ જ્ઞાનનો કરતા નથી, મોક્ષની પર્યાયનો કરતા નથી. એટલે કરતા બુદ્ધિ છોડીને અકર્તા એવા નાયક ભાવનો પક્ષમાં આવી નિર્ણય કરી અને પછી એને જાણવાના પ્રયોગમાં આવવું જોઈએ. પણ જ્યાં સુધી આત્માને કરતા માને છે ત્યાં સુધી ગમે એટલો ધ્યાનમાં બેસે, બે બે ચાર ચાર કલાક, કે મારા ઉપયોગને અભિમુખ કરી ને હમણાં મારા આત્માને જાણું, ત્રણ કાળે જાણવામાં નહીં આવે. કેમ કે જે એને માયનું છે એવું આત્માનું સ્વરૂપ નથી, કરતા પણ માયનું છે એવું આત્માનું સ્વરૂપ નથી, એટલે ઉપયોગમાં નહીં આવી શકે. માટે પેલું અકર્તા એવા જ્ઞાયકનું જીવે ભેદ જ્ઞાન કરીને નિર્ણય કરવો, ઇન્દ્રિય પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન. હવે એવો જે આત્મા, એ આત્મામાં જ્ઞાન નામનો એક ગુણ છે, ઉપયોગ એનું લક્ષણ છે. તો હવે જો એ શુભાશુભ ભાવથી ભિન્ન છે, નવ તત્વના ભેદથી પણ અત્યંત ભિન્ન છે, તેથી નવ તત્વના પરિણામને જો કરતો નથી, તો હવે એવો આત્માને જાણવો જોઈએ. હવે એ જાણ્યા વિના તો અનુભવ થતો નથી, એટલે જાણવાનો પ્રયોગ કરવામાં એ જ્ઞાનમાં આવે છે હવે, કે આવો આત્મા મારે જાણવો જોઈએ અને મને જરૂર જણાશે, જણાય એવો જ આત્મા છે. આત્મા જ્ઞાનનો જ્ઞેય ન થાય એવો આત્મા નથી. એક અપેક્ષાએ તો એ જ્ઞાનનો જ્ઞેય થઈ રહ્યો છે, બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એટલે આત્માને જાણવું સહેલું છે, ઉદગલાદી પરદ્રવ્યો તો આત્મામાં જણાતા જ નથી, તેથી એનું જાણવું અશક્ય છે અને ઓનું જાણવું સહેલું છે. બે ભેદ કર્યા કે જ્ઞાયક આત્મા એ તો જ્ઞાનથી કથનચિત અનન્ય છે, અને તે કારણે સંતો કહે છે કે બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, ભલે પરોક્ષપણે અનુભવમાં આવે છે, પણ અનુભવમાં પરોક્ષપણે આવે એને પ્રત્યક્ષ થઈ જાય છે. જ્યારે પરદ્રવ્યને તો એ આત્મા જાણતો જ નથી કે પુણ્યપાપના પરિણામ આત્માથી ભિન્ન છે, કરતા નથી. એમ પુણ્યપાપના પરિણામને જાણવું એ પણ આત્માનો સ્વભાવ નથી. હવે તો પછી આત્માનો શું સ્વભાવ છે કે લક્ષ લક્ષણના ભેદથી જો તો આત્મા લક્ષરૂપ છે અને લક્ષણ એનો ઉપયોગ છે. હવે વિચાર કરે છે જીવ અનુભવ પહેલા કે મારે આત્માનો અનુભવ કરવો છે, એવો જીવ લક્ષ લક્ષણના ભેદથી વિચારે છે કે આત્મા ચિદાનંદ છે, ચૈતન્ય મૂર્તિ છે, ચેતના સ્વરૂપ છે, તો એનું લક્ષણ પણ કોઈ હોવું જોઈએ. કે એનું લક્ષણ ચેતના, જ્ઞાન ચેતના એનું લક્ષણ છે, એનામાં જ્ઞાન પ્રગટ થાય સમયે સમયે, તો એ લક્ષણ દ્વારા આત્મા લક્ષ્યગત થઈ શકે છે. પણ અનાદિકાળથી એની બુદ્ધિ એવી મિથ્યા થઈ ગઈ છે કે હું પરને જાણું છું, એમાં લક્ષ પણ ગયું અને લક્ષણ પણ વયું ગયું, આત્માથી બે ગયું. પરને હું જાણું છું તો પરને તો આત્માની અંદર જાણવાની શક્તિ જ નથી, અસંખ્ય છે. લોકાલોકને જાણવા માટે સ્વભાવ જ નથી જ્ઞાનનો એવો. ઝીણી વાત છે, હવે તો ઝીણી વાત કરવાની છે, કાળ પાકી ગયો છે. 16 વાત તો સાંભળી વાંચી. તો અહીંયા આ 10 કથામાં જીવની ભૂલ બતાવે છે. શાસ્ત્રથી વાત આપણે સિદ્ધ કરવી છે કે આત્માનો સ્વભાવ પરને જાણવાનો નથી. ત્યારે પરપદાર્થ છે, પોતે અજ્ઞાની છે, આત્માનો અનુભવ થયો નથી કે અજ્ઞાન થયું નથી, તો પરને હું જાણું છું એવા અજ્ઞાન રૂપે આત્મા પરણમે છે. તેથી એની પાસે 5 ઇન્દ્રિય 6 મન ઉત્પન્ન થયું છે. જ્ઞાનનો દોષ ઉત્પન્ન થયો છે, જ્ઞાનનો ગુણ ઉત્પન્ન થયો નથી, જ્ઞાનનો દોષ ઉત્પન્ન થઈ ગયો છે. હવે એ જ્ઞાનનો દોષ તો નિર્દોષ પરમાત્માને જાણી શકતો નથી, છતાં મથામણ કરે છે. 2-2, 4-4 કલાક ધ્યાનની શિબિરમાં જાય છે બધા, કેટલાક મૂર્ખાઓ સમજી ગયા, પણ એને જવાબ મળતો નથી. જવાબ ક્યાંથી મળે? કેમ કે વિભાવને જે સ્વભાવ માને છે, ઇન્દ્રિય જ્ઞાન વિભાવ છે, સ્વભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, જ્ઞાન નથી. છતાં પણ એને જ્ઞાન માનીને પરસન્મુખ થઈને પરને જાણવા રોકાઈ ગયો છે. બહિર્મુખ જ્ઞાન અનંતકાળથી છે. હવે બહિર્મુખ જ્ઞાનનો જ્યાં સુધી નિષેધ નહીં આવે ત્યાં સુધી અંતર્મુખ જ્ઞાનનો પક્ષ પણ આવતો નથી. પણ અંતર્મુખ જ્ઞાનનો પક્ષ આવી જાય કે જાણનાર જણાય છે, આ મલિક છે, જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી, એવા વિધિ નિષેધના વિકલ્પમાં જો આવશે તો ઇન્દ્રિય જ્ઞાન ક્રમે ક્રમે શીતલ થઈ જશે. એને જે વિપરીત માન્યતા ટેકો આપતી હતી, હવે વિપરીત માન્યતા ખસી જાય છે કે હું પરને જાણતો જ નથી, મને તો જાણનારો જણાય છે. જાણનારો જણાયા પહેલા જાણનારો એવો આત્મા પ્રત્યક્ષ થવા પહેલા પણ એને સવિકલ્પ ભેદ જ્ઞાન હોય છે. એ સવિકલ્પ ભેદ જ્ઞાનમાં પરને જાણવાનો નિષેધ કરે છે, એટલે જ્ઞાનનો નિષેધ નથી આવતો એમાં. એમાં બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ આવે છે. જે બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન થી અનંત કાળ થી સંસારમાં રખડે છે, જેની ઇન્દ્રિય જ્ઞાન જાણશે એમાં મોહની ઉત્પત્તિ થયા વગર રહેવાની નથી. મોહના બે પ્રકાર છે, એક મિથ્યાત્વનો મોહ ઉત્પન્ન થાય, ને મિથ્યાત્વ જાય પછી ઇન્દ્રિય જ્ઞાનમાં મોહ તો ઉત્પન્ન થશે પણ ચારિત્રનો દોષ, રાગ અને દ્વેષ, એ પણ મોહના બે ભેદ છે. ચારિત્ર ન હોય પણ ચારિત્ર મોહ ને દર્શન મોહ એવા બે શબ્દો છે. તો એ ખૂબ સારી રીતે અંતરથી સમજીને, આગમથી, યુક્તિથી, તર્કથી, ઊંડા અનુમાન જ્ઞાનથી, છીછરો અનુમાન જ્ઞાન આમાં કામ એવું નથી, કામ નહીં આપે. ત્યારે એનો કાળ પણ પાક્યો છે અને એ જોરદાર નિષેધ કરે છે કે મને પર જણાતું નથી, જાણનાર જણાય છે. ત્યારે બહિર્મુખ જ્ઞાનનો ક્ષય થતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી, પણ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે અથવા જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે. ત્યારે અંતર્મુખ જ્ઞાન થઈને આત્માને દર્શન કરી લે છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનની આરે એકતા બધી તૂટે છે, પરણતી રહી જાય છે, અને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું પરણમે છે પણ હું પરને જાણું છું એવું સ્થલ્ય નીકળી ગયું. પેલા અજ્ઞાન દશામાં જાણતું તો ઇન્દ્રિય જ્ઞાન, માનતો તો હું જાણું છું, જાણે બીજો અને માને કે હું જાણું છું, એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં એને હું પણ અહમ પણ કર્યું હતું. એ ભેદ જ્ઞાનથી એકતા તોડી અને અતિન્દ્રિય જ્ઞાન આત્માની અરે એકતા કરીને અનુભવ કરે છે, ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી, ઉપશમ થતો નથી, પણ એ લબ્ધ રૂપે કામ કરે છે. અને જ્યાં સવિકલ દશામાં આવે છે ત્યાં સુધી, ત્યારે એ ઉપયોગાત્મક ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે, પરને જાણે છે પાંચ ઇન્દ્રિયના વિષયને. ભલે જાણે હું જાણતો નથી, હું તો જાણનારને જાણું છું, એવો એક જ્ઞાનના બે ભાગ પડી જાય છે અનુભવના કાળમાં, બે ભાગ ચાલુ રહે છે. પછી જ્યાં સુધી કેવો જ્ઞાન ન થાય ત્યાં સુધી બે ભાગ રહે છે. એક અંતર્મુખ જ્ઞાન વધતું જાય છે, બહિર્મુખ જ્ઞાન વધે ઘટે એની આરે કંઈ સંબંધ નથી, પણ ક્ષય થઈ જાય છે પછી આગળ વધતા. વધે ઘટે એની આરે કંઈ સંબંધ નથી, જ્ઞેય વધે તોય શું અને જ્ઞેય ઘટે તોય શું? જ્ઞેયો ઘટી જાય કે જ્ઞાન ઓછું થઈ જાય ઇન્દ્રિય જ્ઞાન કોઈ બીમારીને કારણે, તો કંઈ આત્માને નુકસાન નથી. જ્ઞાન 11 અંગ સુધી 12 અંગ સુધી પહોંચી જાય, 12 અંગ ભલે વધે, જ્ઞાન ક્યાં વધ્યું છે? તો જ્ઞેય વધે છે. જ્ઞેની હારે મારે એવા જ્ઞેની હારે પણ મારે કર્તા કર્મ સંબંધ તો નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એની હારે મારે નથી. એ પરિણામરૂપ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, એવા જ્ઞાન રૂપે આત્મા પરણમે છે, પણ ઇન્દ્રિય જ્ઞાનને જાણવા રૂપે આત્મા પરિણમતો નથી. ઇન્દ્રિય જ્ઞાનના બાહ્ય વિષયો એને તો જાણવા રૂપે પરણમે જ નહીં, પણ ઇન્દ્રિય જ્ઞાન જેમાં જણાય, રાગ જેમાં જણાય, એને જાણવા રૂપે આત્મા પરિણમતો નથી. તો જે પ્રતિભાસ થાય છે એવા જ્ઞાન રૂપે આત્મા પરણે છે. એટલે એક 10 ગાથા ઘણા ઊંચા પ્રકારની છે. ગયા વર્ષે અહીંયા 10 ગાથા લીધી હતી મંદિરમાં. આત્માને અંદરમાં જ્યાં સુધી બે ભૂલમાં એક કરતા બધી, પરિણામને હું કરું છું ને પરિણામને હું ભોગવું છું એવું જ્યાં સુધી સલ્ય છે ત્યાં સુધી શ્રદ્ધાનો દોષ છે મોટો, અને હું પરને જાણું છું એ જ્ઞાનનો મોટો દોષ છે. બે દોષથી જીવ રખડે છે. સમયે સમયે બે દોષ ઉત્પન્ન થાય છે અને અનુભવના કાળે બે દોષનો ક્ષય થઈ જાય છે. ક્ષયાદી ઉપસમ ક્ષયોપસમ કે ક્ષય, એવી અપૂર્વ 10 ગાથા. આ 10 ગાથા કુમકુમરાચાર્ય ભગવાન જયારે મહાવીરે પધાર્યા હતા, 8 દિવસ રહ્યા હતા, ત્યાંથી આ માલ લઈને આવ્યા છે એવી ગાથા ઊંચી છે. આ ગાથાનું અધ્યયન હું નાનથી ખાસ કરવા જેવું છે, એનો અત્યારે સ્વાધ્યાય કરવાનો વિચાર આવ્યો. આનું એક મથાળું બાંધ્યું છે બહુ સારું, એ વાંચી લઈએ. પેલા સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દાદિ રૂપે પરિણમતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ. પૂતગલો એમ કહેતા નથી કે તું મને સાંભળ, સ્પર્શ કર, શૂંધ, એમ કહેતા નથી. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને જો જાય તો જાણે પર નહીં. પણ આત્માનું જ્ઞાન તો, ઉપયોગ તો, લક્ષણ તો લક્ષ્ય અભેદ છે, એ કદી જુદું પડતું નથી. આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. આ 5 ઇન્દ્રિયના વિષયને જાણવા જતો નથી. પોતાને જાણ્યા કરે છે નિરંતર, નિરંતર આત્મા પોતાને જાણ્યા કરે છે. અત્યારે 24 કલાક પણ એને શ્રદ્ધામાંથી આવતો કે જાણનારો જણાય છે. ઉપયોગ પ્રગટ થાય છે, લક્ષણ પ્રગટ થાય છે સમયે સમયે. અને આત્માને ન જાણે, આત્માને પ્રસિદ્ધ ન કરે તો લક્ષણનો ને લક્ષણો બેનો નાશ થાય. માટે આવું ફંક્શન ચાલે જ છે, જાણે ને જણાય, જાણે ને જણાય, જાણે ને જણાય, નિરંતર. કહ્યું ને આ બાળગોપાળને સૌને, નાના મોટા બધાને, એકેન્દ્રથી માંડીને પછી સૌને સદાકાળ, સદાકાળમાં રાત્રે આવી ગઈ કે નહીં, સદાકાળ અનુભૂતિ સ્વરૂપ, ઇન્દ્રિય જ્ઞાન સ્વરૂપ કે રાગ સ્વરૂપ નથી લીધું, જ્ઞાન સ્વરૂપ આત્મા સદાકાળ અનુભવમાં આવે છે. જાણે ને જણાય, જાણે ને જણાય, જ્ઞાન જાણે નહીં અને જ્ઞાયક જણાય નહીં, એવું કોઈ કાળે બનતું નથી ને બનવાનું પણ નથી. માને ન માને તોય તો એની સ્વતંત્રતા છે. આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડીને તેમને, એટલે 5 ઇન્દ્રિયના વિષયને, મનના વિષયને જાણવા જતો નથી. પેલા જાણવા જાય છે અને પછી પાછો ફરે છે એમ નથી. શું કહ્યું કે આત્મા પોતાને જાણવાનું છોડી અને પેલા પણ જાણી લે થોડો ટાઈમ અને પછી આત્માને જાણવા અંદર જાય, એવું છે નહીં. એ આત્માને છોડીને જાણવા જે જાય છે પરને, એ આત્માનું જ્ઞાન નથી, એ તો જ્ઞેયનું જ્ઞાન છે, તેથી જ્ઞેય જ છે. 5 ઇન્દ્રિય છે, ભાવ મન નહીં, ભાવ ઇન્દ્રિયની વાત છે, દ્રવ્ય ઇન્દ્રિય તો જળ છે. એને જાણવા જાય છે, ભલે એ જાણવા જાય પણ આત્મા પોતાને જાણવાનું છોડતો નથી. જણાય છે પણ એનો સ્વીકાર કરતો નથી, અને મને પર જણાય છે એનો સ્વીકાર કરતા જ્ઞાનનું અજ્ઞાન તો કરી નાખે છે. પોતાની મેળે પોતે જ્ઞાનનું અજ્ઞાન કરે છે. જાણનારો જણાવવા છતાં પણ જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ હોવા છતાં પણ ગુરુદેવ એમ કહ્યું કે આત્માનો ઉપયોગ પરને જાણવા જતો જ નથી, તો પછી પરને તરફ ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? તો ઘણી ઘણી વાતો કરી ગયા છે. એ તો બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પરિણમે છે. ઉદગળાદિ દ્રવ્યો સ્પર્શાદિ પરિણામે સ્વતંત્રપણે પરિણમે છે, અને અહીંયા ઉપાદાનમાં નિમિત્ત નિમિત્ત રૂપે પરિણમે છે, અને ઉપાદાનમાં જ્ઞાન રૂપે પરિણમન થાય છે. ઉપાદાનમાં રાગ રૂપે પરિણમ થતું નથી, રાગને જાણવા રૂપે પરિણમતું નથી, રાગને કરવા રૂપે પરિણમતું નથી જ્ઞાન. આ સ્વભાવની વાત છે, આ વાત છે એ સ્વભાવની વાત છે. અવિભાવ તો સાંભળ્યો અને અનુભવ કર્યો, કામ ભોગ બંધનની કથા અનાદિથી શુદ્ધ પરિચિત બધાને છે. એનાથી ભિન્ન એકત્વ શુદ્ધ આત્મા શું છે એ સાંભળવા મળતું નથી તો લક્ષ્ય બિચારા ક્યાંથી કરે? આમ આત્મા પર પ્રતિ ઉદાસીન છે. ઉદાસીન થાય છે એમ નથી દેખું, ઉદાસીન જ છે, તટસ્થ છે. એને કઈ જ્ઞાતાગ્નિ નો વ્યવહાર નથી. શબ્દ જ્ઞે છે અને આત્મા જ્ઞાન છે, એવો બે વચ્ચે વ્યવહાર નથી. ત્યારે એવો વ્યવહાર ઉભો કેમ થયો સાધકને? કે પોતાને જાણતા પરને જાણે તો એ વ્યવહાર છે. એવો વ્યવહાર ઉભો થવાનું કોઈ કારણ તો હશે ને? કે છે કારણ. કારણ એમ છે કે જે શબ્દ આદિ છે ઉદ્ગલના પરિણામ, એ પરિણામ સહિતના જે દ્રવ્યો છે એ આત્માના જ્ઞાનમાં સમય સમય પ્રતિભાસે છે. આત્મામાં પ્રતિભાસ દેખીને, રાગનો પ્રતિભાસ દેખીને, દુઃખનો પ્રતિભાસ, દુઃખ થાય છે રાગ થાય છે એમ નહીં, જ્ઞેયોના પ્રતિભાસ, રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ, કર્મનો કર્મના પરિણામ એ જ્ઞેય છે. એનો પ્રતિભાસ સ્વચ્છ જ્ઞાનમાં બધાને થાય છે. પ્રતિભાસ દેખીને ઉપચારથી પરને જાણે છે એમ કહેવામાં આવે છે. ઉપચારથી ખરેખર પરને જાણતું નથી, આવી સ્થિતિ છે. જ્ઞાતાગ્નિના વ્યવહારનો જ્યાં સુધી એને એનો નિષેધ નહીં આવે, વ્યવહાર સગળો ભૂતાર છે. જ્ઞાતાગ્નિના વ્યવહારથી કોઈ શ્રાદ્ધ્યની સિદ્ધિ થતી નથી. અરે જ્ઞાતાગ્નિના વ્યવહારથી તો શ્રાદ્ધ્યની સિદ્ધિ નથી, પણ આત્મા આત્માને જાણે છે એમાંય શ્રાદ્ધ્યની સિદ્ધિ નથી ભાઈ. આહા, એટલા ભેદથી પણ કાર્ય સિદ્ધિ થશે નહીં, એવી અપૂર્વ વાતો સમય આદિ શાસ્ત્રમાં ભરી છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન સંબંધ વિનાનો, જ્ઞાતાગ્નિનો સંબંધ ત્યાં નથી, જ્ઞાતાગ્નિનો સંબંધ અહીંયા છે. જ્ઞાતાગ્નિનો વ્યવહાર ત્યાં નથી, જ્ઞાતાગ્નિનો વ્યવહાર અંદર છે. આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય એ ભેદરૂપ વ્યવહાર અંદર છે. ત્યારે વ્યવહાર જાણી છે કે હા સાહેબ, નિશ્ચયપૂર્વક વ્યવહાર તો હોય તો ઠીક, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય ને તો હા, નિશ્ચયપૂર્વક વ્યવહાર જોઈ છે મારે. એક વાર જ્ઞાતાગ્નિના અભેદને અનુભવ કરી લે, પછી સવિકલ્પ દશામાં આવ તું અને વિચાર કર કે હું જ્ઞાતા છું અને અમારો આત્મા જ્ઞેય છે, એમ વિચાર કર તો વ્યવહાર થઈ ગયો, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. એ વ્યવહાર પણ જ્યાં સુધી છઠ્ઠા ગુણ સ્થાન સુધી છે ત્યાં સુધી આવશે. સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો પ્રયોગ, આ વ્યવહાર હો ઓલું તો ભ્રાંતિ છે, પરને જાણે છે તો. પછી સાતમા ગુણ સ્થાનથી સ્થિરતામાં આવી જાય, શુક્લ ધ્યાનની શ્રેણી માંડે, પછી જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો વ્યવહાર પણ રહેતો નથી. અને સમયગ્રસ્તના કાળમાં, અનુભવના કાળમાં પણ જ્ઞાતાગ્નિનો વ્યવહાર અંદરનો નથી રહેતો, પછી બહારની વાતો શું કરવી? આત્મા પર પ્રત્યે ઉદાસીન છે તો પણ અજ્ઞાની જીવ છે તો આ વસ્તુનું સ્વરૂપ સ્વીકારે તો સમયજ્ઞાન થાય, ન સ્વીકારે તો એની હોનાર સ્વરૂપ તો આવું છે. ઉદાસીન છે, તટસ્થ છે, પણ ત્યાંને કઈ લેવા દેવા નથી. નાસ્તિ સર્વોપી સંબંધ પરદેવી આત્મતત્વ હો, કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, અને પરનિયારે જ્ઞાતાગ્નિનો સંબંધ નથી. અને અંદરમાં જ્ઞાતાગ્નિનો ભેદરૂપ વ્યવહાર એ પણ અનુભૂતિમાં બાધક છે. તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારા દર્શા માનીને આ ઠીક ને અઠીક બે ભાગલા પાડે છે. રાગ દેશી થાય છે તેનું અજ્ઞાન છે, આવા અર્થની ગાથાઓ કહે છે. હવે તોતેર ચિમોતેરના 75મી ગાથા લઈ છે આપણે. અશુભ અથવા શુભ શબ્દ શબ્દ સામે છે ને નીકળે છે, કાન ઉપર આવે છે, કોઈ માન આપે, કોઈ અપમાન આપે, અપમાનથી કરે, કોઈ ગમે તે બોલે, તો શુભ અશુભ શબ્દ, શબ્દ છે એ પૂતગલની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય નથી. તને એમ નથી કહેતો કે તું મને સાંભળ, શબ્દ છૂટે સામે આપણને કોઈ કહે તો શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ. શબ્દ રૂપે પણ મેં છે પૂતગલ, તો એમ કહેતો નથી કે તું મને સાંભળ. ચોમાસામાં ઉપર વાદળા જ્યારે અથાય ત્યારે શું થાય છે, હે ઓલું કહેવાય ને શું, ગાજે છે વરસાદ, વરસાદ ગાજે છે વાદળા અથડાયમાં. એ કઈ કહેતા નથી કે તું મને જાણ, એ વાદળાની જગ્યાએ છે. બધા શબ્દો આવે તો ભલે આવે, આપણે શું લેવા દેવા. શબ્દ કહેતો નથી કે તું મને જાણ, શબ્દ એમ કહેતો નથી કે હું જ્ઞેય છું અને મારા જ્ઞેયનું અસ્તિત્વ તારા કારણે છે, તો જાણ તો મારું નામ જ્ઞેય રહેશે. મગર મારું નામ ની રે, નિશાન ની રે, શબ્દ એમ કહે છે કે મારું જ્ઞેય ક્યારે કહેવાય કે તું મને જાણ તો મારું નામ જ્ઞેય છે. જ્ઞેયની સિદ્ધિ કરવા માટે આત્માને કહેતું નથી કે તું સાંભળ. અલૌકિક પૂરો વાતો છે બધી. અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડી અને શબ્દને જાણવા જતો નથી. ત્યારે શબ્દ કહે છે કે તું જ્યાં સુધી મને જ્ઞેયને બનાવ તો તારું જ્ઞાન સિદ્ધ નહીં થાય, મને જ્ઞેય બનાવ તો મારી સિદ્ધિ થાય ને તારી સિદ્ધિ થાય, બેને લાભ થાય. એ શબ્દ આ જગતમાં મારા જ્ઞાનનું જ્ઞેય કોઈ મને દેખાતું નથી, લાચાર છે. મારા જ્ઞાનનું જ્ઞેય હોય તો અહીંયા છે અને જણાઈ રહ્યું છે એને હું જાણું છું. જે જણાઈ રહ્યું છે એને હું જાણું છું, જે નથી જણાતું અશક્ય છે મારા માટે જ્ઞેય બનાવવું. તે વાત કરી, તારી વાત સાંભળી કે મને જ્ઞેય બનાવો તમે તો મારી પણ સિદ્ધિ થાય અને જ્ઞાનની સિદ્ધિ થાય. તારી વાત સાંભળી પણ હું લાચાર છું, સોરી પ્લીઝ. મારા જ્ઞાનનો વિષય જ નથી જગતનો પદાર્થ કોઈ, મને કોઈ દેખાતો નથી. આ જ્યારે આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે કહે છે કે ભિના ભાવાનો દ્રષ્ટા, જે ભિન્ન પરિણામ છે એ મને દેખાતા નથી, એક ચૈતન્ય ચમત્કાર માત્ર મારો પરમાત્મા મને દ્રષ્ટિમાં આવે છે. એટલે મારું જ્ઞાનનું કોઈ જ્ઞેય છે જ નહીં. કે સવિકલ્પ દશામાં જ્ઞાન આવે ત્યારે તો જ્ઞેય થાય, કે જ્ઞાનની સવિકલ્પ દશા જ ન હોય, જ્ઞાનની ત્રણે કાળ નિર્વિકલ્પ દશા જ હોય. આ બી અપૂર્વ વાત આવે છે, ત્રણેય કાળની વાત કરે છે. સવિકલ્પ દશા એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાનના ભેદમાં નિર્વિકલ્પ ને સવિકલ્પ ક્યાં છે? તો રાગ નહીં સવિકલ્પ કહેવાય, ખંડ જ્ઞાન ને પણ વિકલ્પ કહેવાય સવિકલ્પ. આ તો નિર્વિકલ્પ તત્વ છે, ત્રિકાળી નિર્વિકલ્પ તત્વ અને જ્ઞાન પણ નિર્વિકલ્પ તત્વ છે. જ્ઞેયો જણાય માટે એમાં ભેદ પડી જાય ને વિકલ્પ આવે એમ છે જ નહીં. જ્ઞેય જણાતા જ નથી ક્યાં પછી પ્રશ્ન રહ્યો? મારા જ્ઞાનનો જ્ઞેય તો અભેદ એક આત્મા માત્ર છે, એમાં મને શાંતિનો અનુભવ થાય છે. હવે શા માટે હું એને કોઈને જ્ઞેય બનાવવા જાઉં? ત્યારે કહે છે કે તો એને જાણનાર કોઈ બતાવો તો હું જાણવાનો નિષેધ કરું. શિષ્ય કહે છે એમ, હું બતાવું તને? તો કે હા. કોણ જાણે છે એને? આ પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે બહારના, એને જાણે છે કોણ? શબ્દાદિને કે મૂર્ખાનું ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, એ મૂર્ખ છે. મૂર્ખાઈ ભરેલું કર્તવ્ય છે એનું, એ કર્તવ્ય સારું નથી. કઈ થોડો ટાઈમ જશે જ્ઞાની ને, પણ પછી તો ક્ષય થઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન કઈ સ્વભાવ નથી, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ કાયમ પરિપૂર્ણ થઈ જશે. માટે બીજો બીજાને જાણે છે, હું તો મને જાણું છું. બીજો એટલે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન હોવાથી જ્ઞાન પણ જ્ઞેય જ છે. જ્ઞેયનું જ્ઞાન હોવાથી જ્ઞાન પણ જ્ઞેય જ છે, અને આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આવું થઈ રહ્યું છે, સમય સમય થાય છે. આમ તું મને સાંભળ, અને આત્મા પણ પોતાના સ્વભાવથી છૂટીને શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જતો નથી. આ હા હા, આ જે શબ્દ છે એ શ્રોત ઇન્દ્રિય, ભાવ શ્રોત ઇન્દ્રિય છે. કાનનો ઉઘાડ, કાન નથી સાંભળતો શબ્દને, પણ અહીંયા એક સૂક્ષ્મ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ છે. એ શ્રોત ઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. શું કહ્યું કે દેશના લબ્ધિ સાંભળવા માટે કોઈ મારી પાસે જ્ઞાન નથી, તો દેશના લબ્ધિ તો નીકળે છે ને, બધા સાંભળવા તો જાય છે. ગુરુદેવને સાંભળવા આપણે જતા હતા સોનગઢ બધા ક્રમે ક્રમે, તો કે છે કે એ કોણ એને સાંભળે છે, કે કાનનો ઉઘાડ એને સાંભળે છે. મારા આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડી અને કદી પણ શબ્દને સાંભળવા જતો નથી. આમ એને ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે, અને આત્મજ્ઞાન આત્માની પ્રસિદ્ધિ કરે છે. એવું ભેદ જ્ઞાન કરતો આત્મા ભલે કાનનો ઉઘાડ સાંભળે, પણ હું સાંભળું છું એવી મિથ્યા બુદ્ધિ જ્ઞાનીને કદી થતી નથી. અને અજ્ઞાનીને આત્માનું ભાન ને જ્ઞાન નહીં હોવાથી સાંભળવા વખતે એ માની બેસે છે કે હું સાંભળું છું. મેં સાંભળ્યું, સાક્ષાત શબ્દો કાન ઉપર આવ્યા, મેં સાંભળ્યું, હું સાંભળું છું. કોક તીખો માણસ હોય તો ઊંડું બોલે બોલે, તો એમાં શું અજ્ઞાની છે ને, આ કઈ ખબર નથી. આ હા, શબ્દને કોણ જાણે છે અને આત્માને કોણ જાણે છે, એ બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ છે. સ્વસંવેદનથી આત્મા જણાય છે, અને ઇન્દ્રિય જ્ઞાનથી પરાદી જણાય છે. બધું જાણનાર એને બતાવ્યું કે તું જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન એ જાણે તો જાણો, પણ તું એમાંથી ખસી જા. એને હું જાણું છું, હું પણ ખેંચી લે. ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું, ઇન્દ્રિયજ્ઞાન પરને જાણશે એ રહી ગયું, પણ એમાંથી મારા પણ હું જાણું છું એ બુદ્ધિ મિથ્યા બુદ્ધિ હતી, ખસી ગઈ. હું તો જાણનારને જાણું છું, હું પદને જાણતો જ નથી. આ વાદવિવાદનો વિષય નથી, સમજવાનો વિષય છે. સમજે તો પામે, અને એની મેળે સમજે તો થાય એવું છે. કોઈ ઉપદેશ આપે, ગુરુદેવે આટલા દિવસ ઉપદેશ આપ્યો, હે છ કેસેટ નીકળી ગઈ, કે આત્માના જ્ઞાનનું જ્ઞાન તો સીધો તારા જ્ઞાનનું જ્ઞેય નથી. સીધો તારા તો નથી, પણ તારા જ્ઞાનનું જ્ઞેય નથી. પરમેશ્વર જ્ઞાનનું જ્ઞેય નથી કે આ પ્રતિમાના દર્શન કરવા જાય છું સવારે રોજ, તો પ્રતિમાના દર્શન તો મને થાય છે કે નહીં, મને થાય છે એટલે કોને થાય છે, જરાક મને તું સમજાવ. દર્શન કરવા ગયો સાચી વાત, બહાર નીકળ્યો એ વાત સાચી. હવે હું પૂછું છું, કોણે દર્શન કર્યા, કે આત્માએ દર્શન કર્યા. એ આવો પ્રશ્ન હોય કઈ તો મંદિર બંધ થઈ જશે, કોઈ જાશે નહીં, કે વધારે જશે સમજશે. કે આપે કહ્યું કે આત્મા પરને જાણતો નથી, માટે અરિહંત તારો ઉપકાર છે. આહા, એ ઉપકાર માટે તારી પાસે આવું છું, ફરી ફરીને તેને જોઉં છું તો તારા શબ્દો મારા કાન ઉપર આવે છે. તે મને કહ્યું છે કે આત્મા પરને જાણતો નથી, એ ન ભૂલી જાઉં એટલા માટે તારી પાસે આવું દર્શન કરવા માટે. એ રૂપ છે, ચક્ષુ ઇન્દ્રિય જાણે છે ને, દર્શન કરે છે ચક્ષુ ઇન્દ્રિય, આત્માનું જ્ઞાન એને જાણતું નથી, છતાં વ્યવહારે જાણે છે એમ કહેવાય. એ વ્યવહાર કેમ ઉભો થયો? વ્યવહાર ઉભો થવાનું કારણ છે કે એ પ્રતિમાનો પ્રતિભાસ જ્ઞાનમાં છે, એ પ્રતિમાનો પ્રતિભાસ જ્ઞાનમાં છે. એ અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને આત્મા પ્રતિમાના દર્શન કરે છે, એવો વ્યવહાર ઉભો થાય છે. બસ એમાં કઈ વાંધો નથી, પણ આ વાત લક્ષમાં હોય તો વ્યવહાર કહેવાય, નકર વ્યવહાર સનો નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. આવી ઊંચામાં ઊંચી વાત સમયસારમાં રહેલી છે, અને આ દસ કાથા તો બહુ ઊંચામાં ઊંચી છે. આના માટે તો કેટલા દિવસ કાઢીએ એટલા ઓછા છે. શારીરિક તંદુરસ્તી બહુ નથી એટલે બે મિનિટ વહેલું બંધ કરી દઉં છું. કહી દીધા.